તારીખ 10/1/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 453 અને 454 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 251.
ખૂબ જીવ જે રહ્યા કરે છે એ આત્માને નુકસાનકારક છે, એ આત્માને ક્ષોભ પમાડે છે, એ આત્માને દુઃખ પમાડે છે. ક્ષોભ થાય છે ત્યારે એને દુઃખ થાય છે. એ દુઃખના કારણને બંધ કરવાનું અહીંયા પ્રયોજન છે. તેથી એમ કહેવામાં આવે છે કે એ જાણવાનો પ્રકાર, એ જાણવાની ઈચ્છા, ઘણું જાણવાની જે ઈચ્છા, એનાથી બસતા એ દિશામાં અમારે આગળ વધવું નથી. ક્ષયોક્ષમ વધારવાની ઈચ્છા એ આત્મભાવનાને અને આત્મામાં દર્શનજ્ઞાન ચારિત્રથી વિરુદ્ધ રહેવાનું જે મોક્ષ માર્ગ છે એનાથી વિરુદ્ધ ભાવ છે. રાગ દ્વેષ ને કષાય કરવો એ તો આત્માથી વિરુદ્ધ ભાવ છે. ભગવાનનો સૂક્ષ્મ વધારવાની જે જીવની ઈચ્છા રહે એને અહીંયા એમ કહે છે કે તારા પરિણામ, તારા સ્વભાવથી અને માર્ગથી વિરુદ્ધ જાય છે. વિદોરાનો શાસ્ત્ર નું જ્ઞાન કરતા હતા તો એ શાસ્ત્ર જ્ઞાન માં
ક્યાં
ભણો સૂક્ષ્મ હોય અને લોકો જ્ઞાની માન માં લાગ્યા. આજે એ ભૂલ તો લોકો કરી દે છે. જરાક સૂક્ષ્મ વધારે હોય તો એને આકર્ષણ થાય, આની પાસે કઈક છે એ જ્ઞાન નથી. અને સૂક્ષ્મ વધારવાનો ભાવ ઘણું વાંચીને, ઘણું સાંભળીને સૂક્ષ્મ વધારવાનો ભાવ, એટલે બહુ વિચાર કરીએ તો પણ ઘણું જ્ઞાન મળે છે. માટે વિચાર ના કરવા, કોઈ પણ બાને બહિર્લક્ષી સૂક્ષ્મ જ્ઞાનને વધારવાની ઈચ્છા એ આત્માને દુઃખનું કારણ થાય. જેમ રાગદ્વેષ આત્માને દુઃખનું કારણ છે, એમ જ સૂક્ષ્મ જ્ઞાન વધારવાની ઈચ્છાને સૂક્ષ્મ જ્ઞાનમાં અહમ પણ અને સૂક્ષ્મ સાથે આત્મત્વ પોતા પણ વાત કરે છે એવું વાંચન છે એટલે એ અસરભરતી લાગે છે. શાસ્ત્ર સામાન્યપણે મુક્ષું જીવને પણ શાસ્ત્રો વાંચી વાંચીને અને સાંભળી સાંભળીને સૂક્ષ્મ વધારવાની ઈચ્છા ને સૂક્ષ્મ વધારવાનો ભાવ લઈ જાય છે. એ ઈચ્છા શાસ્ત્ર વાંચીને શાસ્ત્ર ભણવાનું ગુણાત્માનું જ્ઞાન કરવું એ પ્રકારમાં આવવાને બદલે શાસ્ત્ર વાંચતા વાંચતા ઘણું જાણવાનું મળે, સાંભળતા ઘણું જાણવાનું મળે એવો જે પ્રકાર રહે છે એ પ્રકાર આત્માનું જ્ઞાન કરવાથી વિરુદ્ધ દિશામાં જાય છે. એ પ્રકાર પોતાનું હિત કરવાથી સુખ કરવાના વિષયથી વિરુદ્ધ જાય છે. પણ શાસ્ત્રની નિમિત્ત અને જ્ઞાન કરવાની ઈચ્છા એ વિરુદ્ધ જાય છે કે હા એ પણ વિરુદ્ધ જાય છે. આ પ્રવચન સ્થાનનો ન્યાય છે. માટે વિશેષ જાણવાની આકાંક્ષાના શોખથી પસ્થાવ વિજ્ઞાનમાં પૂર્વજ્ઞાનમાં તો જબરજસ્ત તફાવત છે. એક અલ્પ ખાલી નવતત્વના નામ માનવામાં આવડે એટલે શું જ્ઞાન કહેવાય, અને સિયંજ ને જે એકદમ ઓછું જ્ઞાન છે કાર્યક્રમની અપેક્ષાએ તો ઘણો ફેર છે, એ તો અહીંયા આપ જ કરતા નથી. કહે છે કે જાણવાનું કેવડી અને સુખ કેવડીમાં ઓછું જાણવાનું જે ભેદ છે એ ભેદ અત્યંત ગૌણ છે. ગૌણ છે ને એને એમ જયારે એને લક્ષ્મણ દેતા અહીંયા એક એવી વાત કરવા માંગીએ છીએ કે ઓછું જાણવું અને કેવળ જ્ઞાનમાં સર્વ જાણવું એ બંનેના ભેદને આયા અસ્ત કરી નાખીએ છીએ. એ બંનેના ભેદને જોતા નથી, અત્યંત ગુણ કરવાનો અર્થ એ છે એને એને જોતા નથી આયા છે. અમારી નજરમાં અત્યારે એ વાત નથી, એમ એ અત્યંત ગુણ છે. પછી આજે કહે છે કે કેવું જ્ઞાન શું એનું જ્ઞાન શું કામ કરે છે, શુદ્ધ જ્ઞાન એનું જ્ઞાન કેવી રીતે પરિણમે છે એ અમને જ્ઞાનમાં છે, એ અમે સમજીએ છીએ, એ અમારા ખ્યાલમાં છે. અત્યંત ગૌણ કરીએ છીએ એટલે એની ખબર નથી ને ગૌણ કરીએ છીએ એમ કઈ નથી. કેવી છે એકી સાથે પરિણમતા સમંત ચૈતન્ય વિશેષોમાં શુદ્ધ અખંડ એક આત્માને આત્મા શરીર આત્મામાં અનુભવે છે. કેવળ જ્ઞાન વિશે એને એક સાથે યુક્તપણે સમસ્ત ચૈતન્ય વિશેષો જેમાં પ્રગટ થઈ ગયા છે કોઈ અવિભાગ પ્રતિક્ષેપ જાણે બાકી રહેલો નથી. પૂરેપૂરું જેટલું જ્ઞાન સામર્થ્ય છે તે બધું પ્રગટ થઈ ગયું છે એને સમસ્ત ચૈતન્ય વિશેષો વાળું કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. બીજા પણ જે અનુજીવી ગુણ છે એ બધા પ્રગટ થઈ ગયા છે, એ પણ બધા ચૈતન્યના વિશેષો છે. એવા કેવળ જ્ઞાન મળે શું કરે છે લોકા લોકોને જાણે છે એ વાત અહીંયા ન લીધે. કેવળ જ્ઞાને અહીંયા કેવળ જ્ઞાન મળે શુદ્ધ અખંડ એક આત્માને આત્માથી આત્મામાં અનુભવે છે. કેમ કે અહીંયા અનુભવનો વિષય જેવો છે, જાણવાનો વિષય જેવો નથી. વેદનનો વિષય જેવો છે, જાણવાનો વિષય જેવો નથી. બરોબર, એટલે અનુભવ શબ્દ લીધો. એક સાથે પરિણમતા સમસ્ત ચૈતન્ય વિશેષો વાળા કેવળ જ્ઞાન વડે, એટલે પૂર્ણ જ્ઞાન વડે, પૂર્ણ કેવળ જ્ઞાન વડે પોતાને આત્માને એટલે પોતાને પોતાથી પોતામાં અનુભવે છે. શુદ્ધ એક અખંડ છું એમ, શુદ્ધ અખંડ આત્મા છું એમ પોતાને પોતાથી પોતામાં અનુભવે છે. આનું કેવળ જ્ઞાન પોતાના સર્વ ચૈતન્યની પ્રગટ વિશેષતાથી અનુભવ કરે છે.
બરોબર,
જ્ઞાન શુદ્ધ જ્ઞાન શુદ્ધ કેવળી ક્રમો પરિણમતા યુગપદની પણ ક્રમો પરિણમતા એમાં ક્રમ પડે છે. દર્શન જ્ઞાન એ છે, ચૈતન્ય વિશેષમાં દર્શન જ્ઞાન એક સાથે યુક્ત પરિણમે છે અને અહીંયા એક સાથે પરિણમે છે. દર્શન ઉપયોગને જ્ઞાનોપયોગમાં કેવળ જ્ઞાન અને છદમસ્તમાં આટલો ફેર પડે છે. પૂર્ણ દશા પ્રગટ થયા પછી અયંતને પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાન નો ઉપયોગ એક જ સાથે સંકળાયેલ ઉત્પત્તપણે હોય છે એ બી પણ નિગમ શાસ્ત્રમાં પૂરેપૂરા ચેતન વિશેષો પ્રગટ નથી થયા, પૂરો નથી પ્રગટ થયો, એનું સામર્થ્ય પૂરું વ્યક્ત થયું નથી. એટલે કેટલું વ્યક્ત થયું છે, કેટલું સામર્થ પ્રગટ થયું છે એને શાસ્ત્ર પરિભાષામાં એમ કહે છે કે ક્રમે પરિણમતા કેટલાક ચૈતન્ય વિશેષો વાળા સુજ્ઞાન વડે સૂર અખંડ એક આત્માને આત્માથી આત્મામાં અનુભવે છે. એ વાત બંને નિસર્ગી તે પણ તે કેવું જ્ઞાન નો વિષય, પણ એક શુદ્ધ અખંડ આત્મા છે, સૃજ્ઞાનનો વિષય પણ શુદ્ધ એક અખંડ આત્મા છે. બંને કોઈની પણ મદદ વિના, બંને જ્ઞાન કોઈની પણ મદદ વિના પોતાને પોતાને જાણે છે. આવા પોતાને વિષય પણ સરખો છે, જાણનારને કોઈની મદદ નથી અને એ પોતામાં જ જાણે છે, પોતાને પોતામાં પોતાથી જાણે છે. એ બંનેનું સરખું છે, અનુભવે છે. સુજ્ઞાન વડે શુદ્ધ અખંડ એક આત્માને આત્માથી આત્મામાં અનુભવે છે. આત્માનું ભવમાં બે સરખા છે, વિષય બંને નો સરખો છે, અનુભવ પણ બંને નો સરખો છે.
બરોબર,
અનુભવમાં કઈ છે નથી. શાસ્ત્ર જ્ઞાન ન હોય અને પ્રેમ હોય અનુભવનું જ્ઞાન શુદ્ધ એમ થાય કે અત્યારે જાણે કેવું જ્ઞાન, કેમ કે એ કેવળ એકનું એકાકાર જ્ઞાન છે. અનુભવમાં કોઈ ફેર નથી, જ્ઞાનાનુભવમાં કોઈ ફેર નથી. એ વિષય એટલો નિવેડો છે જેટલો ને જેવડો વિષય કેવળ જ્ઞાનમાં શુદ્ધ આત્મા ગુરુદેવ પ્રવચનમાં એમ કહેતા કે જેવો કેવળી કેવળ જ્ઞાનમાં આત્માને જાણ્યો છે એવો જ અહીંયા નીચે છદમસ્તજી આત્માને જાણ્યો છે. કેમ કે જાણવામાં કેવળ જ્ઞાનમાં અનંત અનંત ગુણ ભિન્ન સ્વરૂપે અનુભવનો વિષય તો જેવો ભેદ આત્મા જ્ઞાનમાં ભેદ પણ ભેદથી જાણવું એવું પણ જ્ઞાનનું કાર્ય છે અને અભેદથી જાણવું એવું પણ જ્ઞાનનું કાર્ય છે. એટલે અભેદથી જાણવું એવું જે આત્માનું અનુભવન છે
બંને
કેવળીને કેવળીને નીચે જ્ઞાનીને ચોથા ગુણ સ્થાન વાળા જ્ઞાની અને ચોથા ગુણ સ્થાન વાળા એક સામાન્ય માણસ ને એમ કહે કે કરોડો અગ્નિ બોલ છે બસ એનો શબ્દ તને મોકલી દઈએ એના જીવન છે. હજી તો પરિભ્રમણમાં હતો ક્યાં કેવી ક્યાં આવી પ્રથમ અક્ષર સમય દર્શન શુભોપયોગ થયો તો કે આખો ખજાનો એને અનુભવમાં આખે આખો ખજાનો અનુભવમાં એના અનુભવમાં કોઈ ભેદ
નથી.
કેવડી બંને આત્માનુભવ માં બરાબર
બરાબર
એનો આત્મા મોટો ને આનો આત્મા નાનો અનુભવમાં આવતો કેવી ને આત્મા મોટો ને અનુભવમાં આવતો આનો આત્મા નાનો એવું કઈ છે. એક તરફો તુલ્ય અનુભવ છે અનુભવમાં કોઈ ભેદ
નથી. પાંચ ભેદો મૌન કરી નાખો તો સામાન્ય જ્ઞાન
ચોત્રીસ ની દાખલામાં વિશે લીધો
છે.
સ્મૃત જ્ઞાન કયું અહીંયા સ્મૃત તો ઉપાધિ છે તેમ સ્મૃત સ્મૃત એટલે સૂત્ર સૂત્ર એટલે સ્મૃત જે સૂત્ર ને જાણે તે સ્મૃત. હવે સ્મૃત સૂત્ર ને ન જાણે ત્યારે પણ જ્ઞાન તો આવે જ છે.
જયારે
આત્માનું ભવન છે ત્યારે સૂત્ર ને નથી જાણતું જ્ઞાન. એ સ્મૃત જ્ઞાન સૂત્ર ને નથી જાણતું પણ જ્ઞાન તો છે. માટે જો સૂત્ર ની ઉપાધિ ને આદર ન કરવામાં આવે તો એવો શબ્દ લીધો છે.
બરાબર
સૂત્રરૂપ જે ઉપાધિ છે એનો આદર ન કરવામાં આવે એમ લક્ષ્ય એનો કર નથી કરવું એને અત્યંત ગૌણ કરવું છે એટલે એને એનો આદર ન કરવામાં એટલે કે એનો અનાદર કરવામાં આવે તો આદર ન કરવો એનો અર્થ અનાદર
કરવો.
એકનું જે જ્ઞાન છે એનો જે આદર કરવામાં આવે જ્ઞાન આત્માનું કોઈ ફેર
દેખાતો
કોઈ તફાવત નથી કોઈ ખેર નથી કોઈ ભેદ નથી કેવડી ને સુખ કેવડી બંને સરખા
છે. એટલે
સૂત્ર એટલે ત્યાં સૂત્ર એટલે સૂત્ર એટલે સૂત્ર એમ કે સૂત જ્ઞાનમાં સૂત એટલે સૂત્ર સૂત્ર સૂત્રનું જેને જ્ઞાન છે તેને સૂત જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. પણ એ તો જ્ઞાન ની ઉપાધિ છે. શા માટે ઉપાધિ છે કે એવું સૂત્ર નું જ્ઞાન ન હોય ત્યારે પણ જ્ઞાન તો છે એમ કે આત્મા અનુભવ ત્યારે સૂત્ર ને આશ્રય કોઈ જ્ઞાન નથી સૂત્ર જ્ઞાન એનું તો પણ જ્ઞાન તો છે તો એ તો સૂત્ર તો ઉપાધિ થઈ એની વધારાની ચીજ થઈ એનો અનાદર કરવામાં આવે એને ગૌણ કરવામાં આવે એને ભૂલી જવામાં આવે આત્માનુભવનમાં જે કેવળનાથમાં અરિહંત ભગવાનને અને સિદ્ધ પરમાત્માને જે આત્માનુભવન છે એ જ આત્માનુભવન એવું જ આત્માનુભવન એવો જ આત્માનો વિષય એના જ્ઞાનનો અનુભવનો
વિષય
આવી મોટી વાત છે. સામાન્ય વાત નથી પણ મોટી વાત છે.
પોતાને પોતાના સુખ ને બતાવનારું સુખ એવું
તો નિમિત્ત છે બતાવનારું એટલે સૂત્ર તો નિમિત્ત છે એમાં સુખ થી નથી જોતો એ જયારે પોતાના આત્માનો અનુભવ કરે છે ત્યારે સુખ થી નથી અનુભવ કરતો સૂત્ર થી નથી અનુભવ કરતો પોતાથી અનુભવ કરે છે. સૂત્રમાં અનુભવ નથી કરતો પોતાનો અનુભવ કરે છે પોતાને પોતામાં પોતાથી અનુભવે છે. આત્મનાનું શું કરવા છે આવી લાંબી લાંબી શું વાતમાં કરે છે કે એમાં સૂત્ર નથી ક્યાંય વચ્ચે શાસ્ત્રનું સૂત્ર એમાં ક્યાંય વચ્ચે નથી આવતું. સૂત્ર નિમિત્ત છે એ ક્યાંય વચ્ચે આવતો નથી એનું કોઈ કાર્ય નથી સૂત્રનું કોઈ કાર્ય નથી. સારી ચર્ચા કરી રાજુભાઈ બતાવે ગુરુ નગર જ્ઞાન થતું નથી માટે આ તો એટલું તો એટલા તો પત્તો ખાતો નથી, એટલા તો પુરુષાર્થ આત્માનો અનુભવ કર્યો હોવા છતાં નિમિત્ત તો એવું લાવે કે આપે જ મને આત્મા બતાવ્યો છે, આપનો આત્મા ક્યાંથી જાણ્યો, આપે જ અમને કાયા છે, આપે જ અમને બધું શીખડાયું છે, આપનું બધું છે, અમારું કાંઈ નથી, બધું જ આપનું છે એમ કહેવાય.
આવે
તો મને આવે એવો જ મને આવે ત્યાં સુધી દ્રષ્ટાંત હતો તે કે ખૂબ કુમકુમાચાર્ય એમ કહેતા સર્વમુખી હોય આપ ન તો આ પાવરની શું દશા છે એમ કહે, આ પાવર નહીં
શું દશા થઈ હોત,
શું દશા છે એ ગુરુ સાથે સાથે કહેતા હતા કે એ ગુરુ મૃત્યુ કે કામ તો પોતાએ જ કરવાનું છે,
હાજી
સારું કામ ગુરુ આવીને કરી દેશે એમ કામ સારું થવાનું છે, સારું કામ આવીને ગુરુ કરશે કે સારું કામ શું કરે છે આટલો થવાનું ગુરુ બતાવે છે તેથી એ નહીં કરવામાં
આવે છે.
બહુ પ્રશ્ન કરતા હતા એક મુક્તા નહોતા પણ તો હું બતાવ્યું અત્યારે થાય છે એ ભણીને કર્યું એમ કેમ નહીં, ઉભય શિકાય થયું એમ કેમ નહીં, કાર્ય કરનાર બીજો કોઈ નહીં હોવાથી બતાવે તો છે પણ જોવે એને બતાવ્યું એમ કહેવાય, એકને બતાવે છે બધાને બતાવે છે
બધાને બતાવે છે બાકી
રાખતા બધા બતાવે છે
જોવે
કોને બતાવ્યું કહેવાય કે જેને પોતાના સ્વયંના પુરુષાર્થ અનુભવ કર્યો એને આત્મા બતાવ્યો એમ કહેવાય, બીજાને નથી બતાવ્યું બીજાને બતાવ્યો છે કેમ નો એને અનુભવ બતાવ્યો તો કેમ નો થયો કે એને પુરુષાર્થ ન કર્યો
બરોબર
શાસ્ત્ર તો છે હજારો માણસો માટે સૂત્ર તો હજારો માણસો માટે સૂત્રથી જ્ઞાન સૂત્ર હોત તો બધાને થઈ ગયું ન્યાયની મર્યાદા જુદી જુદી છે, દેવ ગુરુ શાસ્ત્રો નો હૃદય કરવો એ વ્યવહાર જ નહીં કરવાની વાત છે, એ વ્યવહાર જ નહીં કરવાની
આમાં સૂત્ર કહે છે
એમ સૂત્ર કહે છે એમ એમ દેવ કહે છે એમ
આદર કર્યો કહેવાય,
એટલે તો એક બહુ લાક્ષણિક પદ્ધતિ છે સુદાનંદજી આજે કરતા વાત કરી છે પોતાના કલ્યાણ માટે અથવા પોતાના સુખ માટે જીવ જગતમાં પાંચ ઇન્દ્રિયના વિષયો પાસે ભીખ માગતો પણ જાણવા નાશ કરવા ત્યાંથી પાછો એવો એટલે અશુભથી પાછો એવો એટલે પછી દેવગુરુ શાસ્ત્ર પાસે આવ્યો ભીખ માગવા હવે તું મને સુખી કરીને તું મારો કલ્યાણ કર ત્યારે દેવગુરુ શાસ્ત્ર એ જ પાડીને એક લપાટ મારી લાક્ષણિક પદ્ધતિ કઠોર વચન છે એમ કહ્યું એટલે લપાટ મારી એમ કહ્યું કપાટ મારી આયાની છું અમારી પાસે સારું સુખ ને સારું કલ્યાણ નથી સારામાં સારું સુખ સારું કલ્યાણ ત્યાંથી લાક્ષણિક એને સાકર દેવજીનું સાથ અમારી પાસે આ ને અમારી સેવા કર ને અમારી ભક્તિ કર ને અમે તને તારી દેશું સાચા દેવ ગુરુ શાસ્ત્ર કદી એમ કહેતા
બરોબર
એ તો બધા સ્વાર્થીઓ એમ કહે તો આ પર વિતરાગ છે પરમ વિતરાગ છે દેવ ગુરુ શાસ્ત્ર એને શું નિશાની એનો શું કહે છે કે મોઢા સામે આવેલો કોણ લો કોને હારો ન લાગે એ સંસારી પ્રાણી લાગુ પડતો
ગુરુએ ભૂમિકા પ્રાણીઓ પર કરુણા કરીને એટલી વાત કરી અને આને લાગ્યું
રાગ કરવાનું તો એમનું ફરમાન નથી એમનું ફરમાન એમ છે કે તું તારામાં સ્થિરતા તારા દર્શન જ્ઞાન કાર્યક્રમ મારે સુધોગ મારે એ તારા માટે ભણું છે એ જ તારા માટે કલ્યાણનું કારણ છે કરોડપતિની લાઈન માં બેઠા રહે છે ભિખારી ને કરોડપતિ ની લાઈન માં બેઠા
રહ્યા
ચોથા સ્થાન વાળા ને અનુભવ ની અપેક્ષા એ કેવળ જ્ઞાની ની લાઈન માં બેઠા રહે છે ભગવાન ની લાઈન માં બેઠા રહે છે ભગવાન એમ જ જાણે કે આ અમારે આ અમારા માર્ગમાં ભયો અમારી લાઈનમાં ભયો હવે આ અમારા જેવો અલ્પકાળમાં થઈ જવાનો કાળમાં ભેદમાં જોતા નથી અસંખ્ય સમય જે સાધકના છે એને ગમ કરી નાખે તો એને ભગવાન જોઈએ ભગવાન થોડોક થશે એમાં એને વાર એટલે જરાક ઉભતા આવીને જ્યાં ભૂની પણ આવ્યું ભગવાન ને નમસ્કાર કરવામાં આવે છે ત્યાં
મુનિ નમસ્કાર
ખરેખર ભાવભૂમિ છે એની વાત
છે
ભગવાન
તલતમતા જે છે આ પણ અમને ખબર છે વિશેષોના પરિણામમાં સ્થિર છે અને સમસ્ત વિશેષોનું પરિણામ છે કેવળીને શુદ્ધ જ્ઞાનને કેટલાક ચૈતન્ય વિશેષોનું પરિણામ છે એ તો અમને ખબર છે એ ઉપરાંત પૂર્વ સ્થિરતાની તલતમતા ભેદ છે પૂર્ણ સ્થિરતા યથાખ્યાત કાર્યક્રમ વર્તે છે અરવિંદ ભગવાનને નીચે છદ્મ સ્થળે સાંક્ષમિક ભાવે કાર્યક્રમ વર્તે છે તો પણ એટલે ઘણી ઓછી સ્થિરતા છે તો પણ ઘણું જાણવાની ઈચ્છા રૂપ શોધને છોડીને સુવર્ણની પ્રાપ્તિના ઉપાયરૂપ સ્વરૂપમાં નિષ્ફળ રહેવાની વિનંતી છે. ભલે એ ભેદ હોય પણ અનુભવમાં આત્મા સરખળ હોવાથી, બંનેનો વિષય સરખો હોવાથી, ઘણું જાણવાની ઈચ્છાને ત્યાગીને, એ દુઃખદાયક ઈચ્છા છે. જેમ પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા દુઃખદાયક છે, એમ ઘણું જાણવાની ઈચ્છા પણ દુઃખદાયક છે. એ પણ આત્માને છોડીને અન્ય વિષય થયો. આ જાણું, આ જાણું, આ જાણું, આ જાણું, આ જાણું, એવું બીજું જાણું આત્માને છોડીને અન્ય વિષય થયો. જેમ પૌગોલિક અન્ય વિષય છે, રસગુણ સ્પર્શ વર્ણ શબ્દ વગેરે, એમ આ પણ અન્ય વિષય થઈ ગયો. આત્મા નો રહ્યો છે, અન્ય વિષય છે, એમાં જાણવાની દુઃખદાયક છે. ઉપયોગ બાળ મિત્રો કે જન્મ દુઃખ સમજો, આ સિદ્ધાંત લાગુ કર્યો છે.
બરાબર,
અમારા ઉપયોગ બાળ મિત્રો તો અમારા ઉપયોગ તો દેવગુરુ નું શાસ્ત્ર ઉપર, દેવગુરુ શાસ્ત્ર ઉપર. પણ તો બહાર નીકળ્યો કે નહીં, બહાર નીકળ્યો કે જન્મ દુઃખ સમજી જાય.
આત્માની
શાંતિ અમે ક્યાં ભોગ ભેદમાં વાત કરીએ છીએ? અમે તો ભેદ માનસિક શાંતિ તો પ્રત્યા વગર રહે નહીં. આયા કહે છે કે એ માનસિક શાંતિ એ આત્માની શાંતિ નાખી દે, મને હળથી પછી એ આત્માની શાંતિ. જે આત્માની શાંતિ પાસે માનસિક શાંતિ તો બધી છે, માનસિક આતુરતાની તો કોઈ પછી રીતમાં જોઈ નથી આવી શકી. એવો આત્મા અનંત 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 શાંતિનો ચિંદ આત્મા છે. એને મુખ્ય કરવો, કેટલો મુખ્ય કરવો કે બસ સર્વસ્વ એને જ મુખ્ય કરવો, સર્વથા એને જ મુખ્ય કરવો, સર્વદા એને જ મુખ્ય કરવો, એ મુખ્ય વાત છે.
બરોબર,
બાકી બધી વાત છે મર્યાદા વાળી છે, આ અમર્યાદા વાળી વાત છે. અને કોઈ મર્યાદા છે
નહીં,
સર્વથા છે. દેવ ગુરુ શાસ્ત્ર ની મુખ્યતા પણ એ તો મર્યાદિત વાત છે, અશુદ્ધમાં જાય એવી વાત છે. આત્મામાં જવા માટે એ સાંજ વચમાં આવી શકાય
નહીં.
માટે ઘણું જાણવાની ઈચ્છાને છોડીને પ્રાપ્તિના ઉપાય સ્વરૂપમાં નિશ્ચળ રહેવું જરૂરી છે. જે અનુભવ છે એ સ્વરૂપ નિશ્ચળતા રૂપ પરિણામ છે. જે સ્વરૂપ નિશ્ચળતા રૂપ પરિણામ છે એ કેવળ જ્ઞાનનો ઉપાય છે. એ જ જો અંતર્મુખ નિશ્ચળ રહે પરિણામ
કેવળ જ્ઞાન,
કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાનના લોકોનું ગણાય જશે એ પ્રકારે કર્મને જાણવું થશે. એવી યથાર્થ પદ્ધતિને છોડીને હું સ્વરૂપમાં નિશ્ચળ રહેવાને બદલે હું શાસ્ત્રોથી અને બીજા સાહિત્યથી અને બીજા બહારના પર્યટનના પરિભ્રમણથી, આ લોકો પર્યટન કરે છે, ચાલો અમેરિકા જોઈ આવીએ, ચાલો સ્વિટરલેન્ડ જોઈ આવીએ, યુરોપ જોઈ આવીએ, રશિયા જોઈ આવીએ, કોઈ પણ જ્ઞાન મેળવવાનું કે જગતને જાણવાનું એ સાચો રસ્તો નથી. આત્માને છોડીને એ રીતે બધું ઘણું જાણવાનું જે કાંઈ જીવને ઈચ્છાને અનોખો રહે છે એ દુઃખદાયક છે, એ દુઃખનું કારણ છે.
બરોબર,
સુખનું કારણ ઉક્ષોભ છે અને દુઃખના ભાવમાંથી ઈચ્છાનો ઉક્ષોભ છે, ઈચ્છાનો દુઃખ છે.
બધાની સમજ ને સ્વરૂપમાં
સ્વરૂપમાં આવવું એ મુખ્ય વાત છે. એ કરવા જેવી છે. એની કિંમત કેટલી છે કે અનુભવનમાં કેવો જ્ઞાન કરીએ થોડી કિંમત છે એની કાંઈ. એ આત્મનું એ જ આત્મજ્ઞાન છે. અને જે આત્મજ્ઞાન છે એ અનુભવ ભ્રમણનું છેદ જ્ઞાન છે. એનાથી અનુભવ ભ્રમણ છેદાય છે. બીજી રીતે છેદાનું
નથી. બહુ સરસ.
જે ગમે તેટલી શુભ ક્રિયા કરે શાસ્ત્રથી કે સંયમથી કે શરીરથી કે વાણીથી કોઈ પણ
થાય
પણ એમાં ભવભ્રમણનો છેદ નહીં થાય. ભવભ્રમણનો અંત આવવાનો એ કોઈ ઉપાય
નથી.
નવું આયુષ બંધાશે. આયુષ નવું નહીં બંધાય એ પ્રકારે એમાં નથી. છેદ થવાનો એમાં ઉપાય નથી. ચર્ચા થઈ અનેક ક્રિયાઓ અનેક ક્રિયાઓમાં પડેલા જીવો છે પણ એમાંથી કોઈ ભવભ્રમણનો છેદ થવાનો ક્યાં આવે છે? એ તો આખો જુદો રસ્તો છે કે જે સ્વરૂપ અનુભવનું આત્મજ્ઞાન છે એ એક જ ભવભ્રમણને છેદનાર
છે.
પરિણામને જીવનું એ સિવાય ભવભ્રમણને છેદવાનું કોઈ પરિણામ નથી. જ્ઞાન એને કહીએ કે જે શિકારી ડાયરને પકડે અને તેની પર્યાયમાં વિકરાળતા પ્રગતિ છે છતાં પર્યાયમાં રોકાતો
નથી.
બરોબર. જ્ઞાનશ્રીના વચના મૃત સંત અને સારથી જાણતા હોય વાંચતા હોય ઘણું વિચારતા હોય અને આત્માની વાતો કરતા હોય બીજી દુનિયા અનેક વિષયની વાતો કરતા હોય માટે જ્ઞાની છે અથવા ઘણો અનુભવ લીધો હોય જગતનો માટે જ્ઞાની છે નથી કહેતા. પણ બહુ અનુભવ એને ઘણા અનુભવ થયા. દેશ દેશાંતરમાં ફર્યા છે હજારો લોકોને ફર્યા છે અને કેટલાય અનુભવમાંથી પસાર થયા છે. એવો કોઈ જ્ઞાની નથી અહીંયા કોઈ જ્ઞાની કહેતા
નથી.
બહુ ભાવ તો લોકો ભાષા જ્ઞાનમાં ભૂલા પડે છે. કોઈને વકૃત્વનો પ્રકાર સારો હોય રોચક હોય તો બહુ ભાવ લોકો એમાં ભૂલા પડે છે. કોઈને વિશેષ શાસ્ત્રનું જ્ઞાન હોય તો એમાં પણ લોકો ભૂલા પડે છે. ઘણું જ્ઞાન છે પણ એ કોઈ જ્ઞાન નથી અને એનાથી કોઈ જ્ઞાની છે એમ ખરેખર નથી. અહીંયા તો બહુ સ્પષ્ટ વાત છે. જ્ઞાની એને કહીએ કે જે ત્રિકાળી નાયકને પકડે પોતાના મૂળ સ્વરૂપને નાયક સ્વભાવને જ્ઞાનમાં ગ્રહે પકડે પહોંચે અનુભવે એનું જ્ઞાન ત્યાં પહોંચે એમાં વ્યાપક ભાવ અનુભવ કરે ત્યારે એને જ્ઞાની કહીએ. પછી ભલે એને કાંઈ બોલતા ના આવડે કહેતા ના આવડે સમજાવતા
ના
આવડે તો પણ એ જ્ઞાની છે. કેવી રીતે છે અનુભવમાં તો કેવી રીતે છે સ્વર્ગના દેવ કયા છે? પોતાના આત્માને અનુભવતો હોવાથી એ ભલે દેવ ભંગી અને ચમાર હોય પૂરે હોય
દેવ છે.
અત્યારે તો એ જમાનો નથી, પણ એ જમાનામાં એ લોકો હળહળત કરવામાં આવતા હતા. એનો અપ્રિયસ્કૃતિનો ઉદય હોય અપ્રિયસનો એને ભીડ નીકળે ને ત્યાં કાઢવા જ આગળ હોય તમે છાયા પડે ને તારો છાયા પડશે ને ન પડે આગવા જ રાખવું તો આગવા અને હાલતા ને ચાલતા એને લોકો ગાળો આપે ત્યાં હતા સારા માણસો ગાળો આપે તો સારા માણસો શોધતું નથી પણ
નીચવર્ણ
ગાળો ને નીચવર્ણ ને ગાળો આપે નીચવર્ણ ક્યાં આવે એ પ્રશ્ન છે. એવી જ કોઈ પરિસ્થિતિ સમાજની હોય
આચાર્ય
ગણધરદેવો સમ્યક દર્શનથી યુક્ત ચાંદાવપુરમાં ઉત્પન્ન થયેલા જીવને પણ દેવ કહે છે. જેમ ભસ્મથી ધનકાયેલા અંગારાને માફક અંદરમાં તેલ જવાનું અંગારું છે, નાથ વળી હોય તો પણ અંદરમાં એને અગ્નિનો તેજ ભગવાન આત્મા એને પ્રકાશમાન છે, વેદાયમાન છે. એટલે એને ગણધર દેવો એને દેવ કહે છે. સ્વર્ગના દેવ ને દેવ કહેતા છે ગણધર દેવો
નહીં, તીર્થંકર દેવા
તીર્થંકર દેવ ને દેવ કહે છે. આપને પણ દેવ કહે
છે ગણધર
દેવ ગણધર
એ
દેવ ભગવાન આચાર મારા વિદ્યા ને વિશ્વ મુશ્કેલી પડે. ગણધર દેવો દેવું બીજું દેવ કહે ભસ્મ ગુઢાંગા અંગારા અંગાર ઔજસમ અંગારાનું તેજ છે ભસ્મથી ઢંકાયેલા ને એને આ ચાંદાના દેહ નું ચામડું ભલે હોય અંદરમાં દેવું આદર
કર્યો
દેવમ દેવમ એટલે આરાધ દેવને આરાધન કરવામાં આવે છે એને દેવ કહે છે. મત કર્યો છે દેવનું આરાધ્યમ એની ટીકા કરી છે. સંસ્કૃત ટીકા પ્રવાસન પ્રભાચંદ્ર આચાર્ય પૂજા કરનાર પણ આચાર્ય પ્રભાચંદ્ર આચાર્ય
વિસ્તાર કરવા જાય તો અનંત વિસ્તાર થાય. વિસ્તાર કરવા જાવ તો અનંત વિસ્તાર થાય. બાકી પોતાના આત્માના આવી જવું ને રહી જવું એટલી બીજી કઈ નાબી લાગે. વિસ્તાર કરવા જાવ માર્ગનો તો અનંત વિસ્તાર છે. સાચી વાત છે. આત્માને સાધ દ્રવ દ્રષ્ટિને દ્રવ સન્મુખ પરિપૂર્ણ કૃતકૃત ભગવત સ્વરૂપ ભગવાન આત્માને સાથ બધામાં બધું આવી જાય છે. શ્રદ્ધાએ જ્ઞાને આચરણે કરીને એક આત્માને ભગવાનને સાથ એમાં બધી વાત આવી જાય. વિસ્તાર કરવા જઈએ એમાં તો કહે છે કે તો અનંત વિસ્તાર થાય એવો વિષય છે. વિસ્તાર કરવા જઈએ તો અનંત વિસ્તાર થાય. દેવમ એટલે આરાધ્ય, આરાધવા યોગ્ય જે દેવ માને છે. કોણ કે દેવો દેવા જ્ઞાની મન સદા ધર્મમાં છે તેને દેવો પણ ગમે એમ આરાધવા યોગ્ય. કોણના દેવો પણ એને
ગમે
ગમે છે. ભગવાન છે તીર્થંકર દેવનો જન્મ થાય છે ત્યારે તીર્થંકર દેવને સચોટ સ્થાન છે. જ્યાં સુધી તેઓ મુનિ દશાને અંગીકાર કરતા નથી ત્યાં સુધી એમને શ્રાવણ દશા છે. એમાં બાળપણમાં તો પંચમ સ્થાનનો સવાલ રહેતો નથી. જ્યારે એમની સત્યો છે ત્યારે સુધી સચોટ સ્થાનમાં ઇન્દ્રો સમય દ્રષ્ટિ જેવો આવીને વંદન કરે છે. પહેલા તો જ્યાં અહીંયા જન્મ થાય છે ત્યાં ઉંદર સંક્ષોભ પામે છે. કંપીકંપનો આંચકો લાગે અને ખબર પડે કે પૃથ્વી ધણધણે એમ સિંહાસન કર્યું ધણધણે છે. એટલે અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે કે આસન કહેવામાં આસન કેમ હલું આ તો સમર્થ આસન છે, ઇન્દ્રનું આસન છે. આને કોણ હલાવી શકે, કોની તાકાત છે, આસન કેમ હલે છે? આ તો ભગવાનનો જન્મ થયો, ત્રણ લોકના કારણ હાર છે એનો જન્મ થયો એવો વિકલ્પ આવે છે. ત્યાં ને ત્યાં ઉદાર જે દિશામાં મૃત્યુલોક છે એ દિશામાં આગળ વધીને ત્યાં મંદન નમસ્કાર સાષ્ટાંગ મંદન નમસ્કાર તો પહેલા ત્યાં સુધી પુત્રને દેવલોકમાં કરે છે. પછી એના બધા સાજ વાજ ને ગાજ બધાને લઈને દેવોને લઈને આખી સેનાને લઈને
જન્મ કલ્યાણ
આવે. પહેલા માતાને દૂધમાંથી ઇન્દ્રાને લઈ આવે છે. તે પહેલા ભગવાનને જોઈને અંદર નમસ્કાર કરીને ભક્તિ કરે છે. એનું રૂપ જોવે ભક્તિ કરે છે, સત્યની ભક્તિ કરે છે. સ્નેહ દ્રષ્ટિ છે, ઉકાવકારી છે, ખાય સ્નેહ દ્રષ્ટિ છે. ઘણી ભક્તિ કરે છે. પછી એને અભિષેક કરવાની અભિષેક છે, એની ભક્તિ અભિષેક કરે છે. એ પણ એ ભક્તિ ભક્તિ છે. બ્રહ્મગણનું ગણે કે આ ચોથું સ્થાન છે. મારે પણ ચોથું છે, એમને પણ ચોથું છે. તીર્થંકર છે, તીર્થંકરની વાત એને કહીએ કે એ ત્રિકાળ નાયકને પકડે અને તેની ફરિયાદમાં વિતરાગતા પ્રગતિ છે
છતાં પર્યાયમાં રોકાતો હશે. વિશેષ વાત એ છે કે જ્ઞાની બહારના ધનવૈભવમાં રોકાતો નથી, એ તો કહેવાની જરૂર નથી. શિવરાગ થવા છતાં એ રાજાજીમાં રોકાતો નથી, એ પણ કહેવાની જરૂર નથી. એની દિશામાં વિતરાગતા પ્રગતિ છે. નિષ્ઠાન અનુસાર જેટલી વિતરાગતા પ્રગતિ છે છતાં એ પર્યાયમાં
નથી.
પછી રાગમાં ને રાગના વિષયમાં રોકાવું એ પ્રશ્ન રહેતો નથી.
બરોબર.
તેની દ્રષ્ટિ તો ત્રિકાળી ધ્રુવ ઉપર પડી છે. દ્રષ્ટિમાં તો ત્રિકાળી ધ્રુવ સિવાય બીજો કોઈ વિષય નથી. જ્ઞાનમાં બીજો વિષય આવે તો એ ગૌણ થઈ જાય. દ્રષ્ટિ અને જ્ઞાનની મૈત્રી અહીંયા આ રીતે હંમેશા સાથે જ હોય છે. દ્રષ્ટિ અને જ્ઞાનની મૈત્રી જ રહે છે કાયમ માટે. જ્યાં જેની દ્રષ્ટિ ત્યાં તેના જ્ઞાનના મુખ્યપણું તે વિશે થાય. બરોબર. ત્યારે મિત્રો જુદા નથી પડતા. શું કહે છે કે જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરવાનો પ્રકાર છે, દ્રષ્ટિમાં નથી. જ્ઞાન મુખ્ય ગૌણ કરે, પણ જેની દ્રષ્ટિ હોય એની મુખ્યતા જ્ઞાન કરે. જેમ કે દ્રષ્ટિ મિથ્યા હોય, રાગ ઉપર દ્રષ્ટિ હોય, નિમિત્ત ઉપર દ્રષ્ટિ હોય મિથ્યા દ્રષ્ટિને, અને એ આત્માનો વિચાર કરે એટલે એને અનુભવ થાય એવું કદી બને નહીં. કેમ કે એની મુખ્યતા છૂટતી નથી. અનાત્માની મુખ્યતા એને છૂટતી નથી. એને આત્માનો વિચાર કરે તો પણ તે આત્મા તેને ગૌણ જ રહે છે, ગૌણ જ રહે છે. તેથી એને આત્માનો અનુભવ થતો નથી. જ્યાં સુધી દ્રષ્ટિ બદલાતી નથી
ત્યાં સુધી.
ધ્યાન કરે તો આત્માનું, બીજું કાંઈ ન કરેલું, એટલું આત્માનું ચિંતન, એટલું આત્માનું ધ્યાન કરે, પણ દ્રષ્ટિ નથી કરી શકાય. આત્માની મુખ્યતા નહીં ભજે હશે જ નહીં. આત્માનો ઉપયોગ સ્થિર કરવો છે. કોઈ બી થાય નહીં, ઊંધે રસ્તે ચડી જાય, બીજું કઈ થાય નહીં, ઊંધે માર્ગે જાય. એટલે કહે છે કે જ્ઞાની તો એવા છે કે એને વિતરાગતા જે ધ્યાન પ્રગટ્યું, વિતરાગતામાં ધ્યાન છે, આત્મધ્યાન છે, આત્મજ્ઞાન અને આત્મધ્યાન બી વિતરાગતા છે, એને પણ ગૌણ કરે છે. પછી બીજી ક્રિયાને, મન વચન કાયાની ક્રિયાને, શુભરાગની ક્રિયાને મુખ્ય કરવાનો તો પ્રશ્ન જ રહેતો
નથી.
એવી તેની દ્રષ્ટિ તો ત્રિકાળી ધ્રુવ પર જ પડી છે. ભલે જ્ઞાનમાં બીજું બધું જાણે, વર્તમાન અવસ્થાની વિતરાગતાને જાણે, વર્તમાન થતા રાગને જાણે, જે રાગ જે વિષય ઉપર જાય એને પણ જાણે, છતાં બધું મૌન રહી જાય છે. દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ ઉપર હોવાથી બધું ગમે તે થતું હોય તો પણ બધું ગૌણ રહી જાય છે, મુખ્ય થઈ શકતું જ નથી. જે મિથ્યા દ્રષ્ટિ, જે દ્રષ્ટિ પર હોવાથી આત્માને જ્ઞાનનો વિચાર કરે, જ્ઞાનમાં આત્માનો વિચાર કરે, ધ્યાનમાં આત્માની એકાગ્રતાનો પ્રયત્ન કરે તો પણ એને આત્મા મુખ્ય થઈ શકતો નથી. એમ સમય દ્રષ્ટિને ગમે તે પરિણામ થાય, ગમે તે પ્રવૃત્તિ એની મર્યાદામાં થાય છે, સંસ્થાનો પણ એમાં જ્ઞાન એને આત્મા છોડીને બીજું મુખ્યતા બનતું જ નથી. એ દ્રષ્ટિ એવું જબરદસ્ત કામ કરે છે, ગૌણ થઈ જાય છે. સૌગૌરનો દ્રષ્ટાંત આવે છે, ભગવાનનો અભિષેક કરીને જયારે ભગવાનને પારણામાં નાખીને બોલાવે છે બાળ કૃષ્ણ કરીને, ત્યારે પ્રભુ ઇન્દ્રા ગાંધીને નાખે
પાંડવ નૃત્ય કરે છે.
તો પછી હવે ભગવાન મુખ્ય ન થઈ ગયા અને રાજ મુખ્ય ન થઈ ગયો. જોરદાર ને એમ થાય કે હવે શું માટે ભક્તિ છે? જાણે એ ભક્તિ ના રસ માં લીન હોય
એવું લાગે,
એવું લાગે. પણ ખરેખર વિતરાગતા એની નજર માં છે, રાગ ની નજર માં ભગવાન ને જોવે છે એમાં વિતરાગતા જોવે છે, અને પોતાના પણ વિતરાગ સ્વરૂપ ને જોવે છે. મુખ્યતા એની વર્તે છે, ક્યાંય એને બીજું મુખ્ય વર્તું
નથી.
દેવ ગુરુ ના દર્શન માં શું દેખાય છે? કે વિતરાગતા દેખાય છે.
શાસ્ત્ર માં પણ એ જ જોવે ને, શાસ્ત્ર માં પણ વિતરાગતા જ જોવે ને. બાર નો સાલ વિતરાગ નથી,
શાસ્ત્ર માં એ થી વિતરાગતા છે. વિતરાગતા જોવા છે એને શાસ્ત્ર કહેવાય, વિતરાગ કરે એને શાસ્ત્ર કહેવાય
નહીં.
વિતરાગતા નું પ્રતિપાદક છે. શાસ્ત્ર કદી રાગવર્ધક ન હોય,
શાસ્ત્ર નહીં
રાગવર્ધક હોય છે શાસ્ત્ર નહીં. વૈરાગ ને વિતરાગતા માં જ લઈ જાય છે શાસ્ત્ર. નિર્મળ પર્યાય પ્રગટ થાય પણ જ્ઞાની પર્યાય માં રોકાતા એને ગૌણ કરી નાખે. એને ક્યાંય પણ કોઈ સ્થાન માં કોઈ સ્થાન માં અહંકાર થવાનો પ્રશ્ન